नारायण नारायण, हे नाथ, हे मेरे नाथ, मैं आपको बोलू। मानव मात्र ना कल्याण माटेनो 14मो लेख छे, हूँ पणाथी रहित स्वरूपनो अनुभव। प्रत्येक साधकना माटे निर्मम अने निरंकार थवू बहुज आवश्यक छे, कारण के हूँ अने मारू आज माया छे जेनाथी जीव बंधाय छे। रामायणमां अरण्यकांडमां कह्युं छे, मैं अरु मोर तोर ते माया, जही बस किन्हे जीव निकाया। संतवाणीमां पण आव्युं छे, मैं मेरे की जेवरी गल बंध्यो संसार, दास कबीरा क्यों बंधे जाके राम आधार। श्रीमद भगवद्गीतामां भगवाने कर्मयोग, ज्ञानयोग अने भक्तियोग आ त्रणेय योग मार्गो मा निर्मम अने निरहंकार थवानी वात कही छे। कर्मयोग मा बीजा अध्याय 71मा श्लोक मा निर्ममो निरहंकार स शांति मधिगच्छति। ज्ञानयोग मा 18मा अध्याय 53मो श्लोक छे, अहंकारम बलम दर्पम विमुच्य निर्मम शांतो ब्रह्म भूयाय कल्पते। अने भक्ति योग मा 12मा अध्याय 13मा श्लोक मा निर्ममो निरहंकार सम दुख सुख क्षमी। तो आ रीते त्रणेय योग मार्ग में भगवाने निरहंकार अने निर्मम थवानी वात कही छे। तो आ विषय में साधकों माटे एक विशेष ध्यान आपवानी वात ए छे के वास्तव में आपणू स्वरूप अहंता एटले के हूँपणाथी रहित ज छे। आ हूँपणू अहंता अने ममता मारापणू आ बन्ने आपणा स्वरूपमां मानेला छे, वास्तवमां नथी। जो ए वास्तवमां होता तो आपणे क्यारेय पण निर्मम अने निरहंकार थई शकता ज नहीं, अने भगवान पण निर्मम अने निरहंकार थवानी वात न कहता, कारण के जे संभव नथी ए भगवान कहता पण नहीं। परंतु आपणे निर्मम अने निरहंकार थई शकीए छे त्यारे ज भगवान एवं कहे छे के भाई निर्मम अने निरहंकार थई जाओ। तो मुख्य वात ध्यान आपवानी ए रही के वास्तव में अहंता ने ममता बन्ने अपना स्वरूप में मानेला छे, वास्तव में नथी। हवे आ हूँ शू छे? हूँ पणु दरेक मनुष्य नो अनुभव छे के हूँ छू। आजे हूँ छू ए जड़चेतननी गांठ छे, चीज्जड़ ग्रंथि। जो के आमा हूँनी मुख्यता प्रतीत थाय छे, अने जे छू हूँ छू ए छू ए सहायक प्रतीत थाय छे एनु। अने जो आपणे वास्तविक दृष्टिए थी जोईए तो मुख्यतः आ छू एटले सत्ता हूँनी ज छे, आ मैं हूँ छे एनी नथी। पण हूँ छू तो छूनी वास्तवमां सत्ता छे मुख्यतः, पण आपणने प्रतीत थाय छे सहायक, अने हूँ ए मुख्य देखाय छे। एनु कारण समझावे छे महाराज जी के आ जो हूँ हूँ तो बदलाय छे, पण जे छू ए नथी बदलातो। के हूँ बाळक छू, हूँ जवान छू, हूँ गरडो छू, हूँ रोगी छू, हूँ निरोग छू, तेमां हूँ हूँ तो बदलातो गयो के हूँ जवान, बाळक, गरडो, पण छू आपणू होवापणू छे ए बदलायुं नहीं। तो ए होवापणू आपणू निर्विकार रूपथी सदाय रहे छे। आमां हूँ जे कहीए छीए ए प्रकृतिनो अंश छे, अने जे आपणू होवापणू छे ए प्रकृतिथी पर परमात्मानो अंश छे। आ जे हूँ छू तो जे छू कहीए छीए आपणे, आपणे ए सत्तानुं वाचक छे। ए हूँनी साथे मळवाथी हूँ छू छू थाय छे, नहीं तो वास्तवमां व्यापक सत्ता ज छे। जो ए हूँनी साथे न रहे तो ए छूनी जग्याए छे थशे, हूँ छू नहीं ए छे बधामां व्यापक रूपे सत्ता आपणी होवापणू। ए सर्वदेशीय छे, पण हूना कारणे आपणने एक देशीयतानुं भान थाय छे के हूँ छू। एक जग्याए आपणे एक देशीयता, एक शरीरमां पोताने हूँ मानीए छीए, नहीं तो ए सत्ता होवापणाना रूपे व्यापक सर्वदेशीय छे। हूँ, तू, ते अने पेलो आ चारमां केवळ हूँनी साथे ज छू छे, हूँ छू, नहीं तो बधानी साथे ते छे, पेलो छे, तू छे, एम आवे छे। तो હુંની સાથે જ છું છે, બાકીની જગ્યાએ બધામાં સત્તા વ્યાપકપણે તું છે, પેલો છે, એ જ વપરાય છે. અનાદિકાળથી આ ચાલતા આવેલા અનંત પ્રાણીઓને આપણે છે એમ કહી શકીએ છીએ કે આ પ્રાણીઓ છે. પૃથ્વી, સ્વર્ગ, નરક, પાતાળ વગેરે જેટલા પણ લોકો છે એને પણ આપણે છે કહીએ છીએ. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ આ ચારેય યુગોને પણ આપણે એ યુગો છે એમ કહી શકીએ છીએ. પરંતુ આ હું કહેવાવાળો તો એક જ છે, બધાને આપણે એક જ છે, આ છે આ છે, પણ હું છું, છુંમાં તો એક જ આવે. તો મહારાજજી કહે છે આજકાલની ભાષામાં આપણે બોલીએ તો બધાએ બધા વોટ છે માં છે, હું માં તો એક જ વોટ છે, હું છું, બાકી બધા છે છે છે. તો એક જ વોટ હું છું માં એક જ વોટ છે, બાકી બધા વ્યાપકપણામાં છે. તો આમાં હું છું એમાં હું તો જડ છે અને છું એ ચિન્મય સત્તા છે. આ હું અને છું આ બંનેનું એક થઈ જવું એવા હળીમળી જાય છે. એ જે હળીમળી જાય છે એનું તાદાત્મ્ય થઈ જાય છે એને ચિજ્જડ ચિજ્જડ ગ્રંથિ, જડ ચેતનની ગાંઠ. એટલે હું જડ છે અને છું એ વાસ્તવમાં વ્યાપક ચેતન છે, પણ એક દેશીયતા શરીરની સાથે હું પણ લગાડવાથી થયું છે. તો આજ જડ ચેતનની ગાંઠ છે. એનું પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે આપણે નિત્ય નિરંતર રહેવાવાળા આનંદને પણ ચાહીએ છીએ કે સદા આનંદ રહે, અને નાશવાનનો ભોગ અને સંગ્રહને પણ ઈચ્છીએ છીએ. તો આ જે બે ચાહનાઓ આપણી અલગ અલગ થઈ કે સદા રહેવાવાળા આનંદ પણ ચાહીએ છીએ અને નાશવાનનો ભોગ અને સંગ્રહ પણ ચાહીએ, તો આ બે વિભાગોમાં હું અને છું એના તાદાત્મ્યના કારણે જળની પણ આપણી ઈચ્છાઓ રહે છે, પ્રકૃતિની પણ અને ચેતનની પણ તરફ અવિનાશીની પણ આપણને આવશ્યકતા અનુભવ થાય છે. આ નથી રહેતું અને સદા રહેવાની આ ઈચ્છા એમાં પણ નથી થતી કે જે સદા રહે છે. જે નથી રહેતું એમાં પણ ઈચ્છા નથી ને સદા રહે છે એમાં પણ આ ઈચ્છા નથી. તો આ ઈચ્છા શામાં થાય છે? જે આ ઈચ્છા એમાં થાય છે કે જે સદા રહે છે પણ એનામાં મૃત્યુનો ભય આવી ગયો છે. તો આ મૃત્યુનો ભય શાનાથી આવ્યો? જડતાના સંગથી આવ્યો. કારણ કે જડતા નાશવાન છે અને ચિન્મય સત્તા અવિનાશી છે. તો કહેવાનો આશય એ છે કે ચિન્મય સત્તા જે હોવાપણાનું વ્યાપક સત્તા છે એમાં હું મેળવવાથી જીવવાની ઈચ્છા થઈ. આથી જીવવાની ઈચ્છા ન તો હુંમાં છે અને ન તો સત્તામાં છે, પરંતુ હું છું આ જે તાદાત્મ્ય કરી લીધું આપણે એમાં જીવવાની ઈચ્છા છે. આ તાદાત્મ્યના કારણે જ મનુષ્યમાં ભોગોની ઈચ્છા અને જિજ્ઞાસા એટલે કે મુમુક્ષા બંને રહેતી હોય છે. હું છું આ બંનેમાં આપણે જો હુંને પ્રધાનતા મુખ્યતા આપીશું તો સંસાર એટલે કે ભોગ અને સંગ્રહની ઈચ્છા થશે, અને જે સત્તા છે છું એને પ્રધાનતા આપીશું તો પરમાત્માની મોક્ષની ઈચ્છા થઈ જશે આપણા જીવનમાં મુખ્યતા. જ્યારે આ હુંથી માનેલો સંબંધ એનું તાદાત્મ્ય દૂર થઈ જશે ત્યારે સંસારની ઈચ્છા તો દૂર થઈ જશે અને પરમાત્માની ઈચ્છા પૂરી થઈ જશે. કારણ કે સંસાર તો અપૂર્ણ છે એટલે એની ઈચ્છા પણ ક્યારેય પૂરી થતી નથી, અને પરમાત્મા પૂર્ણ છે એટલા માટે એની ઈચ્છા ક્યારેય અપૂર્ણ રહેતી નથી, અર્થાત પૂરી જ થાય છે. ભોગોની ઈચ્છા હોય કે મુમુક્ષા હોય, ઈચ્છા માત્ર જળના સંબંધથી જ થાય છે, એની સાથે એકતાથી તાદાત્મ્યથી થાય છે. અને આ તાદાત્મ્ય દૂર થતાં જ આપણે જીવનમુક્ત થઈ જઈએ છીએ. વાસ્તવમાં આપણે જીવન મુક્ત તો પહેલાથી છીએ જ, પણ આ હુંની સાથે આપણો સંબંધ તાદાત્મ્ય માની લેવાથી જીવન મુક્તિનો અનુભવ નથી થતો. એટલા માટે જે નિત્ય પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ થાય છે, અને જે નિત્ય નિવૃત્ત છે એની જ નિવૃત્તિ થાય છે. હવે પ્રશ્ન છે કે હું અલગ છું અને છું અલગ છે, હું છું તો આ હું અને છું અલગ છે એનો અનુભવ કેવી રીતે કરીએ? તો એના ઉત્તરમાં સ્વામીજી મહારાજ ફરમાવે છે કે આ તો આપણા બધાના અનુભવની વાત છે કે જાગ્રત અને સ્વપ્નમાં તો આપણો વ્યવહાર થાય છે, પણ ગાઢ ઊંઘમાં કોઈ વ્યવહાર થતો નથી સુષુપ્તિમાં. કારણ કે સુષુપ્તિ અવસ્થામાં હું પણ જાગ્રત રહેતું નથી, પરંતુ અવિદ્યામાં લીન થઈ જાય છે. આ હું પણ લીન થઈ જવા છતાં પણ આપણી સત્તા તો રહે છે, એટલા માટે સુષુપ્તિથી આપણે જાગીએ જ્યારે, ત્યારે શું કહીએ છીએ? હું એવો સુખથી સૂતો કે મને કંઈ ખબર પડી નહીં, આજે તો કંઈ જ ખ્યાલ આવ્યો નહીં. તો કંઈ ખ્યાલ નહોતો એનો તો ખ્યાલ હતો ને તમને? કંઈ ખ્યાલ નહોતો એનો તો ખ્યાલ છે તમને, નહીં તો તમે કેવી રીતે કહેતા કે મને કંઈ ખ્યાલ નહોતો? એનાથી સિદ્ધ શું થયું કે જાગ્રત અને સ્વપ્નમાં હું પણ જાગ્રત રહેવા છતાં પણ આપણી સત્તા છે, અને સુષુપ્તિમાં હું પણ જાગ્રત ન રહેવા છતાં પણ આપણી સત્તા છે. આથી આપણે આ હુંપણાનો ભાવ અને અભાવ બંનેને જાણવાવાળા છીએ. જાગ્રત અને સ્વપ્નમાં તો હુંપણું રહે છે, અને સુષુપ્તિમાં એના હુંપણાનો અભાવ થઈ જાય છે. તો આ બંનેના ભાવ અને અભાવને આપણે જાણીએ છીએ. જો આપણે હુંપણાથી અલગ ન હોતા અને અહંકાર રૂપ જ આપણે હોતા, તો સુષુપ્તિમાં હુંપણું લીન થઈ જવા છતાં પણ તો આ સુષુપ્તિમાં હુંપણું લીન થઈ જતું, તો એના ઉપરાંત આપણે રહેતા જ નહીં. તો આના ટિપ્પણીમાં સ્વામીજી મહારાજ કહે છે કે સુષુપ્તિમાં હું પણ મટી નથી જતું સદાયના માટે, પણ એ અવિદ્યામાં લીન થઈ જાય છે. અને જ્યારે આપણી ઊંઘ, ગાઢ ઊંઘ પૂરી થઈ જાય એટલે જાગ્રત અવસ્થામાં આવીએ, એટલે ફરીથી એ અવિદ્યામાં લીન થયેલું ફરીથી હું પણ પ્રગટ થઈ જાય છે. પણ જ્યારે તત્વજ્ઞાન થઈ જાય તો આ હું પણ સદાના માટે નિવૃત્ત થઈ જાય છે. તો આપણે હુંપણાથી અલગ ન હોતા ને અહંકાર રૂપ હોતા, તો સુષુપ્તિમાં હુંપણું લીન થયા પછી આપણે પણ ન રહેતા, પણ આપણો અનુભવ છે કે આપણે રહીએ છીએ પણ હુંપણું રહેતું નથી. આથી હુંપણા વિના પણ આપણું હોવાપણું સિદ્ધ થાય છે. આપણે આ અહમ, આ હુંના ભાવ અને અભાવ બંનેને જાણીએ છીએ, પણ પોતાના અભાવને ક્યારેય કોઈ જાણતું હોતું નથી. કારણ કે આપણી સત્તાનો અભાવ ક્યારેય થતો નથી. ગીતાજીના બીજા અધ્યાયનો 16મો શ્લોક, ના ભાવો વિદ્યતે સત, સતનો ક્યારેય પણ અભાવ હોતો નથી. અસત વસ્તુ અહમના ભાવ અને અભાવને પ્રકાશિત કરવાવાળી આપણી સત્તા નિરંતર રહે છે. જેમ કાલે આપણે જાગ્રતમાં હતા, રાત્રે સ્વપ્નમાં અથવા તો ગાઢ ઊંઘ આવી ગઈ, અને આજે ફરીથી જાગ્રતમાં છીએ, તો જાગ્રત અને સ્વપ્નમાં તો અહમના ભાવનો અનુભવ થાય છે, પણ ગાઢ નિદ્રામાં અહમના અભાવનો અનુભવ થાય છે. જાગ્રત વગેરે અવસ્થાઓ નિરંતર નથી રહેતી, આ પણ આપણો અનુભવ છે. આથી આપણું સ્વરૂપ અહમ અને અવસ્થાઓના ભાવ અને અભાવને પ્રકાશિત કરવાવાળું આપણું સ્વરૂપ અલુપ્ત પ્રકાશ છે, કે પ્રકાશ ક્યારેય પણ લુપ્ત થતો નથી. એટલા માટે જ આપણે કહીએ છીએ કે કાલે જે હું જાગતો હતો એ જ આજે જાગું છું, અને એ જ સ્વપ્નમાં અને સુષુપ્તિમાં પણ હું એ જ છું. કહેવાનું તાત્પર્ય એ થયું કે આ ત્રણેય અવસ્થાઓ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ ત્રણેય અવસ્થાઓમાં આપણે આપણી અખંડ રૂપની પોતાની જે સત્તાનો અનુભવ કરીએ છીએ, આપણી સત્તાનો અનુભવ ત્રણેય અવસ્થાઓમાં આપણને થાય છે. તો આ જે રીતે ત્રણ અવસ્થાઓમાં આપણી પોતાનો સત્તાનો અખંડ અનુભવ થઈ રહ્યો છે, એ જ રીતે આપણે કોઈ પણ યોનિઓમાં ચાલ્યા જઈએ તો આપણી અહંતા તો બદલાઈ જાય, કે ગાય, ભેંસ, પશુ, પક્ષી કોઈ પણ યોનિમાં જાય તો હું ગાય છું કે ભેંસ છું એવી અહંતા થાય, પણ આપણે નથી બદલતા, આપણી સત્તા નથી બદલાતી. જેવી રીતે આપણે પહેલા કહેતા કે હું બાળક છું, હવે કહેવા લાગ્યા કે હું જવાન છું, અને પછી કહીએ છીએ કે હું હવે વૃદ્ધ થઈ ગયો, તો આ બાળકપણું, જવાની ને વૃદ્ધાવસ્થા તો અલગ અલગ થયા, પણ આપણી સત્તા એક જ રહી, મતલબ કે અવસ્થાઓ બદલાવા છતાં પણ આપણી સત્તા બદલાતી નથી. એ જ રીતે આ જીવ જ્યારે મનુષ્ય શરીરમાં આવે છે ત્યારે હું મનુષ્ય છું એવું માને છે, દેવતા બની જાય તો કે હું દેવતા છું, પશુ બની જાય તો હું પશુ છું એવું માને છે, અને ભૂત પ્રેત બની જાય તો હું ભૂત પ્રેત છું એવું માને છે, વગેરે વગેરે જે જે યોનિઓમાં જાય. આનાથી સિદ્ધ શું થાય છે કે દેહાંતરની પ્રાપ્તિ થવાથી, આ દેહ છોડીને બીજા દેહની પ્રાપ્તિ થવાથી આપણી અહંતા તો બદલાઈ જાય છે પણ આપણી સત્તા બદલાતી નથી. આ પ્રકારે સુષુપ્તિમાં અહંકારના અભાવનો અને અવસ્થાઓનો અને દેહાંતરની પ્રાપ્તિમાં અહંકારના પરિવર્તનનો અનુભવ તો બધાને થાય છે, પણ આપણી સત્તાના અભાવ અને પરિવર્તનનો અનુભવ ક્યારેય કોઈને થયો નથી અને થઈ શકતો પણ નથી. આનાથી શું સિદ્ધ થયું કે અહંકાર હું પણ એ આપણું સ્વરૂપ નથી. આપણાથી ભૂલ શું થાય છે કે આપણે આપણા પોતાના અનુભવનો આદર કરતા નથી અને મહત્વ આપતા નથી. જો આપણે આ અનુભવને મહત્વ આપીએ તો અનાદિકાળથી અહંકારની સાથે આપણે આ મારાપણાના જે સંસ્કાર આપણા હૈયામાં પડેલા છે એ સંસ્કાર એની મેળે જ ઓછા થઈને દૂર થઈ જતા, પણ આપણે આપણા અનુભવને આદર આપતા નથી. નહીં તો પ્રકૃતિની વસ્તુ તો નષ્ટ થાય જ છે, તો આ અહંકાર પણ એ પ્રકૃતિનો અંશ છે, હું પણ, તો એની મેળે ઓછું થઈને નષ્ટ થઈ જતું, પણ આપણે નવું નવું પકડતા જઈએ છીએ. હવે આ વાત થઈ, આપણા અનુભવની વાત થઈ, હવે આપણા સ્વરૂપ વિશેની વાત છે. આપણું સ્વરૂપ સત્તા માત્ર છે, એ સત્તામાં હું, તું, તે, પેલો એવા કોઈ ભેદ નથી. આ હું, તું, તે, પેલો આ ચારેય પ્રાકૃત છે અને સ્વરૂપ જે છે આપણું એ પ્રકૃતિથી પર છે, અતીત છે. આ ચાર છે, હું, તું, તે, પેલો અને સત્તા એક છે. આ ચારેય અનિત્ય છે અને સત્તા નિત્ય છે. આ ચારેય સાપેક્ષ છે અને સત્તા નિરપેક્ષ છે. આ ચાર પ્રકાશ છે અને સત્તા એમને પ્રકાશક છે, એમને પ્રકાશ કરવા વાળી છે. આ ચારેય આધેય છે અને સત્તા એમનો આધાર છે. આ ચારેય જાણવામાં આવવા વાળા છે અને સત્તા જાણવા વાળી છે. આ ચારેયમાં પરિવર્તન અને અભાવ થાય છે અને સત્તામાં ક્યારેય પરિવર્તન ને ક્યારેય અભાવ થતો નથી. એટલા માટે આ ચારેયના બદલવાનો, આવવા જવાનો, ભાવ અભાવનો, ઉત્પન્ન અને નષ્ટ થવાનો તો અનુભવ થાય છે, પણ પોતાના બદલવાનો, આપણે સ્વયંના બદલવાનો, આવવા જવાનો, ભાવ અભાવનો, ઉત્પન્ન અને નષ્ટ થવાનો અનુભવ ક્યારેય કોઈને થતો નથી. હું, તું, તે અને પેલો આ ચારેય અસત, જડ અને દુઃખરૂપ છે, પણ જે ચિન્મય સત્તા છે એ સત, ચિત્ત, આનંદરૂપ છે. આ ચિન્મય સત્તામાં બધાની સ્થિતિ નિરંતર સ્વાભાવિક છે. સંસારના સ્થૂળ વ્યવહાર કરવા છતાં પણ આ સત્તા જેમની તેમ રહે છે. એમાં ક્યારેય લેશ માત્ર પણ વિકાર, હલચલ, અશાંતિ, ઉદ્વેગ નથી થતો, કારણ કે સત્તામાં અહંતા એટલે કે હું પણ નથી અને મમતા એટલે કે મારાપણું પણ નથી. એ સત્તા તો જ્ઞપ્તિ માત્ર, જ્ઞપ્તિ એટલે જાણવા માત્રનું, જાણવું જ્ઞાન છે, એમાં ભલું બુરું એની સાથે જોડાવાનું નથી, એક ખ્યાલ માત્ર, જ્ઞાન માત્ર છે. એ જ્ઞાનનો આદર, એ જ્ઞાનનો જ્ઞાતા કોઈ નથી, અર્થાત જ્ઞાન છે પણ જ્ઞાની નથી. જ્ઞાની આવ્યો તો હું આવી ગયો અંદર, જ્ઞાન માત્ર છે, જ્ઞાની નથી. જ્યાં સુધી જ્ઞાની છે ત્યાં સુધી એકદેશીયતા વ્યક્તિત્વ છે. આ એકદેશીયતા દૂર થવાથી એકમાત્ર નિર્વિકાર નિરહંકાર સર્વદેશીય સત્તા જ બાકી રહે છે, જે બધાને સ્વતઃ પ્રાપ્ત છે. એના માટે કંઈ કરવાનું નથી, સ્વતઃ પ્રાપ્ત છે. આની ટિપ્પણીમાં સ્વામીજી મહારાજ ખુલાસો કરે છે કે વાસ્તવમાં આપણે આ સત્તાનું વર્ણન શબ્દોથી કરી શકતા નથી, એને આપણે સતની અસતની અપેક્ષાએ સત, વિકારની અપેક્ષાએ નિર્વિકાર, અહંકારની અપેક્ષાએ નિરહંકાર, એકદેશીયતાની અપેક્ષા સર્વદેશીય કહી દઈએ છીએ. પણ વાસ્તવમાં એ સત્તામાં સત નિર્વિકાર વગેરે શબ્દો લાગુ પડતા જ નથી, કારણ કે બધા જ શબ્દોનો પ્રયોગ સાપેક્ષતાથી અને પ્રકૃતિના સંબંધથી જ થાય છે. જ્યાં સુધી બધા જ શબ્દોનો પ્રયોગ સાપેક્ષતાથી અને પ્રકૃતિના સંબંધથી થાય છે, જ્યારે સત્તા આપણી છે, જે સત્તા એ તો નિરપેક્ષ અને પ્રકૃતિથી પર છે. એટલા માટે ગીતામાં આવ્યું છે કે એ તત્વને ન તો સત કહી શકાય છે અને ન તો અસત પણ કહી શકાય છે. 13મા અધ્યાયનો 12મો શ્લોક છે, ન સત ના સદુચ્યતે, ન સત ના સદુચ્યતે, કે સત કે અસત કહી શકાતું નથી. ન સત ના સદુચ્યતે, એટલે આ બધું વર્ણન જે કરવામાં આવ્યું છે એ સાપેક્ષતાથી કરવામાં આવ્યું છે, તત્વ નિરપેક્ષ છે, એમાં વાણીની ગતિ નથી, પહોંચ નથી. સ્વરૂપમાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, મૂર્છા અને સમાધિ આ પાંચેય અવસ્થાઓ નથી. આ પાંચેય અવસ્થાઓ અનિત્ય છે અને સ્વરૂપ નિત્ય છે. અવસ્થાઓ પ્રકાશ છે અને સ્વરૂપ પ્રકાશક છે, એમને આ બધી જ અવસ્થાઓને પ્રકાશ કરવાવાળું છે. અવસ્થાઓ અલગ અલગ આ પાંચ છે અને એમને જાણવાવાળો આપણે સ્વયં એક જ છીએ. આ પાંચ અવસ્થાઓના પરિવર્તન, અભાવ વગેરે આદિ અને અંતનો તો અનુભવ આપણને થાય છે, પણ આપણા સ્વરૂપનું પરિવર્તન, અભાવ અને એના આદિ અંતનો આપણને અનુભવ નથી થતો, કારણ કે સ્વરૂપમાં આ અવસ્થાઓ છે જ નહીં. જેવી રીતે આપણે સ્વપ્નમાં જોયેલા પદાર્થો એ મિથ્યા એટલે કે અભાવરૂપ જ છે, એ જ રીતે એ પદાર્થોનો અનુભવ કરવાવાળો, સ્વપ્નને જોવાવાળો અહંકાર પણ મિથ્યા છે. સ્વપ્નાવસ્થામાં જાગ્રત અવસ્થા દબાય છે એ મટતી નથી, પણ જાગ્રત અવસ્થાઓમાં સ્વપ્ન, જાગ્રત અવસ્થામાં સ્વપ્ન અવસ્થા મટી જાય છે. આથી સ્વપ્ન અવસ્થાની સાથે સાથે એ સ્વપ્ન અવસ્થાનો જે અહંકાર હતો એ પણ મટી જાય છે. આ રીતે જાગ્રત અવસ્થામાં જે અહંકાર દેખાય છે એ પણ આ શરીર છૂટી જાય આપણું ત્યારે દૂર થઈ જાય છે, પણ તાદાત્મ્યના કારણે જે બીજો દેહ આપણને પ્રાપ્ત થશે તો ફરીથી એ અહંકાર જાગ્રત થઈ જાય છે, તાદાત્મ્યના કારણે. જો કે જાગ્રત, સ્વપ્ન વગેરે અવસ્થાઓનો અહંકાર પણ અલગ અલગ હોય છે. જાગ્રતનો અહંકાર અલગ, સુષુપ્તિનો, સ્વપ્નનો અલગ, આ અવસ્થાઓના અહંકાર પણ અલગ અલગ હોય છે. તો પણ એમાં આપણી સત્તા એક રહેવાના કારણે અહંકાર પણ આપણને એક દેખાય છે. બાકી અહંકાર, સ્વપ્નનો જે દ્રષ્ટા છે અહંકાર અભિમાની, એ અલગ છે ને જાગ્રતનો અભિમાની અલગ છે. એક તુરીય અવસ્થા કહે છે, જેને ચતુર્થ અવસ્થા કહેવામાં આવે છે, જેને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિના પછીની અવસ્થા કહેવાય છે, તુરીય અવસ્થા. પણ વાસ્તવમાં કહી જોઈએ તો આ તુરીય અવસ્થા એ કોઈ અવસ્થા નથી, પણ આ ત્રણ અવસ્થાઓની અપેક્ષાએ એને તુરીય અવસ્થા એટલે કે ચોથી અવસ્થા કહેવામાં આવે છે. એને આ બદ્ધ અવસ્થાની અપેક્ષાએ મુક્ત અવસ્થા પણ કહી દઈએ છીએ, નિર્વાણ પદ પણ એનું નામ છે. સંતવાણીમાં કહ્યું છે, પદ નિર્વાણ લખે કોઈ બિરલા, તીન લોક મે કાલ સમાના, ચોથે લોક મે નામ નિશાન લખે કોઈ વિરલા. આ તુરીયાવસ્થા, મુક્તાવસ્થા અથવા નિર્વાણ પદ એ કોઈ અવસ્થા કે પદ નથી, પરંતુ આપણું સ્વરૂપ છે. એ તો કહેવા પૂરતી અવસ્થા, ત્રણ અવસ્થાઓની અપેક્ષાએ એને ચોથી તુરીય અવસ્થા કીધી, પણ એ વાસ્તવમાં આપણું સ્વરૂપ છે. હુંપણાને દૂર કરવાનો ઉપાય. હુંપણું કેવી રીતે દૂર થાય? આ પ્રશ્ન જો હરદમ જાગ્રત રહે તો અહંકાર દૂર થઈ જશે. વાસ્તવમાં અહંકાર તો દૂર થયેલો જ છે, પરંતુ સાચી અને ઉત્કટ તેજ લગની ના હોવાના કારણે એનો અનુભવ આપણને નથી થઈ રહ્યો. એક સંતના ચરિત્રમાં આવે છે કે ગરમીનો સમય હતો, બહુ જોરદાર તરસ લાગી હતી, પાસે કમંડળ પડ્યું હતું, એમાં ઠંડુ જળ પણ રાખેલું હતું, પણ એમની લગની એવી હતી કે જ્યાં સુધી અનુભવ નહીં થાય ત્યાં સુધી હું પાણી પીશ નહીં, અને આવી લગની લાગતા જ ચટ્ટ દઈને અનુભવ થઈ ગયો. એવો અનુભવ એક જ વાર થશે તો પછી એ સદાના માટે, યુગ યુગાંતરના માટે થઈ જશે, પછી કઈ બીજી વાર કરવાની જરૂર નથી. યજ જ્ઞાત્વા ન પુનર્મોહમ એવમ જ્ઞાસ્યસી પાંડવ, ગીતાજીના ચોથા અધ્યાયના 35મો શ્લોક. હવે અહંકારને મિટાવવા માટેના ત્રણ ઉપાયો બતાવ્યા છે, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. કર્મયોગમાં નિષ્કામ ભાવથી બીજાઓની સેવા કરીએ, બીજાઓને સુખ પહોંચાડીએ, તો આપણે પોતાના માટે જે ભોગ અને સંગ્રહની ઈચ્છા છે એ દૂર થઈ જશે, અને આ ભોગોની ઈચ્છા સર્વથા દૂર થવાથી અહંકાર નષ્ટ થઈ જાય છે, કારણ કે આ ભોગોની ઈચ્છા ઉપર જ અહંકાર ટકેલો છે. અને જ્ઞાન માર્ગમાં, જ્ઞાનયોગમાં શું થશે? વિવેકના દ્વારા આપણે એ સમજી લઈએ કે અસતની સાથે આપણો સંબંધ નથી, પરંતુ આપણો સંબંધ સર્વવ્યાપક સત સ્વરૂપની સાથે છે, એવું સમજીને સત સ્વરૂપનો અનુભવ કરી લઈએ તો અહંકાર નષ્ટ થઈ જશે. અને ભક્તિયોગમાં ભગવાન જ મારા છે, સંસાર મારો નથી, આવું માનીને સંસારથી વિમુખ અને ભગવાનને સન્મુખ થઈ જઈએ તો અહંકાર નષ્ટ થઈ જશે. કર્મયોગમાં તો અહંકાર શુદ્ધ થાય છે, જ્ઞાનયોગમાં અહંકાર મટે છે અને ભક્તિયોગમાં અહંકાર બદલાય છે. શુદ્ધ થવું, મટવું અને બદલાવવું, આ ત્રણેયનું પરિણામ એક જ અભાવ જ થાય છે, અહંકારનો અભાવ જ થાય છે. અહંકાર અનિત્ય અને પરિવર્તનશીલ છે, આ બધાનો અનુભવ છે. એક દિવસમાં કેટલીય વાર અહંકાર બદલાય છે, આપણે ધ્યાન આપીએ તો ખ્યાલ આવે. બાપાની સામે આપણે કહીએ છીએ કે હું બેટો છું, અને બેટાની સામે શું કહીએ છીએ કે હું બાપ છું. જો કોઈને આપણે પૂછીએ કે ભાઈ તમે એક વાત બતાવો કે તમે બાપ છો કે બેટા છો, તમે બાપ છો કે બેટા છો, તો શું કહેશો તમે? એક વાત સાચી હોય તો બતાવો ને. આ બનાવટીપણાને છોડીને જ્યારે આપણે વાસ્તવિકતાને જોઈશું ત્યારે જ સાચી વાત મળશે. આપણે માની સામે તો બેટા બની જઈએ છીએ, ને બહેનની સામે ભાઈ બની જઈએ છીએ, સ્ત્રીની સામે પતિ બની જઈએ છીએ. આ તો આપણું બહુરૂપિયાપણું છે. આ અર્થાત બદલવાવાળાને સત્ય માનવું છે, આ જ અહંકારને દૂર કરવામાં બાધક છે. વાસ્તવમાં આપણે ન તો બાપ છીએ, ન તો બેટા છીએ, ન તો ભાઈ છીએ, ન તો પતિ છીએ, પરંતુ એ બધામાં રહેવાવાળી એક સત્તા છીએ, અને સત્તા જ આપણું સ્વરૂપ છે. જો આપણું સ્વરૂપ બાપ હોતું તો ક્યારે એ બેટા ન બનતું, અને બેટા હોતું તો ક્યારેક બાપ ન બનતું. પરંતુ બેટાની સામે તો એ કહે છે કે હું બાપ છું, અને બાપની સામે કહે છે કે હું બેટો છું. તો આ બધી સાપેક્ષ અહમ વૃત્તિ છે, જે કેવળ વ્યવહાર પૂરતી છે. અહમ વૃત્તિ કરતા નથી, પરંતુ કરણ છે, કરતા અહંકાર છે. ખાઉં છું, પીવું છું, બોલું છું વગેરે આ સામાન્ય ક્રિયાઓ અહમ વૃત્તિથી થાય છે, પણ અહંકાર એ બધી જ ક્રિયાઓમાં નિરંતર રહેતો હોય છે. એ ક્રિયાઓને લઈને જ્યારે આપણે પોતાનામાં કોઈ વિશેષતા જોઈએ છીએ, ત્યારે અભિમાન પેદા થાય છે, જેમ કે હું ધનવાન છું, હું વિદ્વાન છું, હું વ્યાખ્યાનદાતા છું વગેરે. ગીતામાં આવ્યું છે 3:27 અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. અહંકારથી મોહિત અંતઃકરણ વાળો એટલે કે અહંકારથી તાદાત્મ્ય કરવાવાળો મનુષ્ય પોતાને કર્તા માની લે છે. વાસ્તવમાં સ્વરૂપ એટલે કે આપણે સ્વયં કરતા નથી. આથી સાધકે શું કરવું જોઈએ કે હું કંઈ પણ કરતો નથી, આ વાત ઉપર દ્રઢ રહેવાનું. હું મારું જે સ્વરૂપ છે સ્વયં, આ તો બધા કરણની પ્રવૃત્તિ છે. સ્વયં છે જે એ આપણું સ્વરૂપ છે, કે હું કંઈ પણ કરતો નથી, એમાં દ્રઢ રહેવાનું. ગીતાના 5:8 કહ્યું છે, નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્ત્વવિત. યુક્ત એટલે કે જે મહાપુરુષ છે, સમજી ગયો જે માણસ, એનો અનુભવ શું છે કે હું કંઈ પણ ક્યારેય પણ કંઈ કરતો નથી એવું માને છે. જ્યારે આપણામાં કર્તાપણું અને લિપ્પાયમાનપણું નથી રહેતું, કર્તૃત્વ અને ભોક્તૃત્વ, ત્યારે સાધકને પૂર્ણતાની પ્રાપ્તિ થઈ જાય છે અને સિદ્ધ થઈ જાય છે. 18:17 ગીતાજીનો, યસ્ય નાહંકૃતો ભાવો, જેનામાં અહંકાર નથી, અને બુદ્ધિર યસ્ય ન લિપ્યતે, જેની બુદ્ધિ લેપાયમાન નથી થતી, તો એ સિદ્ધ થઈ જાય છે. નારાયણ નારાયણ. આગળ આપણે કાલે અધૂરો લેખ પૂરો કરીશું.